139 પાંચમી ડાળમાં પાંચમી ગાથા છે, સંસાર ભાવના, તેનો ભાવાર્થ. જીવનો અશુદ્ધ પર્યાય તે સંસાર છે. સંસાર જીવની બહાર ન રહે, જીવનો સંસાર જીવની પર્યાયમાં છે. મોક્ષ પણ પર્યાયમાં છે, સંસાર પણ પર્યાયમાં છે, અને મોક્ષ માર્ગ પણ પર્યાય છે. જીવનો સંસાર મોક્ષ કે મોક્ષ માર્ગ જીવની બહાર રહેતો નથી. તો જે રાગ દ્વેષ મોહ અજ્ઞાન મિથ્યાત્વની જે પર્યાય છે તે અશુદ્ધ પર્યાય સંસાર છે. અજ્ઞાનતાને કારણે જીવ ચાર ગતિમાં દુઃખ ભોગવે છે. કર્મને કારણે નહીં પણ પોતાના અજ્ઞાનને કારણે ચારે ગતિમાં જીવ દુઃખને ભોગવે છે અને પાંચ પરાવર્તન કર્યા કરે છે. દ્રવ્ય ક્ષેત્ર કાળ ભવ અને ભાવ એ પરાવર્તન કરે છે અને એમાં ક્યારેય શાંતિ પામતો નથી. સાચું સુખ સાચી શાંતિ એને કોઈ પણ ભવમાં મળ્યું નથી. મળ્યું હોય તો વારંવાર ઈચ્છાઓ શા માટે થયા કરે છે? ઈચ્છા જે દેખાડે છે એને સાચું સુખ સાચી શાંતિ એને મળી નથી. તેથી કરીને ખરેખર સંસાર ભાવ બધી રીતે સાર રહિત છે. સંસારમાં ક્યાંય સાર નથી. ચારેય ગતિમાં આકુળતા છે, દુઃખ છે. એમાં ક્ષણે ને પડે આત્માના સ્વભાવથી વિરુદ્ધ રાગ દ્વેષ હરખ શોખ કરવાને ભોગવવાના છે. એમાં સુખની શાંતિની એક અંશ પણ એમાં નથી. તેમાં જરા પણ સુખ નથી. કારણ કે જે રીતે સુખની કલ્પના કરવામાં આવે છે તેવું સુખનું સ્વરૂપ નથી. પોતે સુખની કલ્પના કરે છે પણ તેવું સુખ ત્યાં સાચું સુખ તો ક્યાંય મળવાનું નથી. ચારેય ગતિમાં સુખની કલ્પના ભલે થાય પણ સાચું સુખ ચાર ગતિમાં ક્યાંય તેને મળવાનું નથી. જેમાં સુખ માને છે તે ખરી રીતે સુખ નથી. પોતે સુખની કલ્પના કરે છે પણ તે સાચું સુખ ત્યાં હોતું નથી. પણ તે પદ્રવના આલંબન રૂપ મલિન ભાવ હોવાથી આકુળતા ઉત્પન્ન કરનારો ભાવ છે. એને કલ્પનાથી ભ્રમણાથી અજ્ઞાનતાથી મનાઈ જાય છે કે મને સુખ લાગે છે પણ તે સાચું સુખ નથી. અનુકૂળતામાં સુખની એને ભ્રમણા ભ્રાંતિ કલ્પના થઈ આવે છે. જીવને ટેવ કેવી છે? ઓછા દુઃખને સુખ કહેવાની ટેવ પડે છે. ક્યાંય પણ એવું હોય, 4 ડિગ્રી તાવ આવતો હોય પછી 2 ડિગ્રી થાય તો પૂછે કેમ છે, તો શું પૂછે? સારું છે ને, તો 2 ડિગ્રી વાંધો નહીં રહેતો. આ જીવને ટેવ એવી છે ઓછા દુઃખને સુખ તરીકે કહેવાની માનવાની. તો અહીંયા કે છે અજ્ઞાની જે રીતે સુખની કલ્પના કરે છે તેવું સુખનું સ્વરૂપ નથી અને જેમાં સુખ માને છે ત્યાં પણ સુખ નથી. જે કલ્પનામાં સુખ માની તો શું છે? પરદ્રવ્યના આલંબન રૂપ મલિન વિકારી ભાવ હોવાથી એ આકુતા ઉત્પન્ન કરનારો ભાવ છે. નિજ આત્મા જ સુખમય છે. જગતમાં ક્યાંય સુખ હોય, ક્યાંયથી જો સુખ મળવાનું હોય તો પોતાના આત્મામાંથી જ મળવાનું છે. કારણ કે આત્મા જ સુખમય છે. તેના ધ્રુવ સ્વભાવમાં સંસાર છે જ નહીં. આત્માનો જે સ્વભાવ છે તિકાળી ધ્રુવ અવિનાશી સ્વભાવ છે, તેમાં સુખ ભરેલું છે, સંસાર જરા પણ નથી. સંસાર છે જ નહીં, ક્યારે નથી એના સ્વભાવમાં સંસાર સિદ્ધ થયા પછી? પહેલેથી ક્યારથી? શરૂઆતથી, પહેલેથી અનાદિથી. પહેલેથી નહીં પણ અનાદિથી એમાં ક્યારે દુઃખ છે જ નહીં. સ્વભાવમાં જો દુઃખ હોય, સ્વભાવમાં જો સંસાર હોય તો સંસાર કોઈ દી ટળે નહીં, નાશ થાય નહીં. તો ધ્રુવ સ્વભાવમાં અનાદિથી દુઃખ સંસાર છે જ નહીં એમ સ્વસન્મુખતા પૂર્વક ચિંતવન કરી સમ્યક દ્રષ્ટિજી વિતરાગતાને વધારે છે. પ્રણતિમાં સંસાર છે તેનું જ્ઞાન છે. આ સંસાર ભાવનામાં પણ કેવી ભાવના કરે કે પ્રણતિમાં સંસાર છે, દુઃખ છે, આકુતા છે, તે જ વખતે વિચાર કરે કે મારા સ્વભાવમાં મારા ત્રિકાળી સ્વરૂપમાં સંસાર નથી એમ પોતે વૈરાગ્ય વધારે પુરુષાર્થ વધારે છે અને વિતરાગતા વધારે તેનું નામ સાચી સંસાર ભાવના કહેવામાં આવે. હવે ચોથી એકત્વ ભાવના, શુભ અશુભ કર્મ ફલ જે તે ભોગે જીય એ કહી તે સુત દારા હોય નસીરી સબ સ્વાર્થ કે દીરી. એકત્વ, એકત્વ એટલે એક પણું. દરેક જીવ પોતાનો આત્મા કેવો છે? એકલો છે. એકલો આવ્યો ને એકલો, કોઈ સાથે તો આવશે ને? આટલા વર્ષોનો સંબંધ હોય કોઈ સાથે ન આવે તો શું કામના? સ્મશાન સુધી આવશે. વાલા રે વાલા, તમે શું કરો? વાલા વળાવીને વળશે. વાલા તો વન કેરા લાકડા જે ભેગા આવીને વળશે. એકરે દિવસ એવો આવશે. બધા જેને વાલા સગા સંબંધી વાલા વાલા કરો છો એ કેવા છે? વળાવીને વળી જશે, પાછા વળ્યા જશે. ઓલા ફ્યુનર વાળાને કહી દેશે પતાવી લેજો, એ તો સારું છે એટલે બધી આવે છે, નહીતર તો આઉટ જ સીધે સીધું પતાવી લેજો. અરે ભાઈ, તો રોનારા ને તમે જનારા ને શું રોવો છે? રોનારા પણ રહેનારા નથી. જનારા ને માટે આપણે રોઈએ છીએ, પણ તમે પણ રોનારા પણ એક દિવસ જવાના છે. કોના માટે આ મમતા ને કરી? એકલો આવે છે. જીવો બાંધી મુઠ્ઠીને આવતા અને ખાલી હાથે ચાલ્યા જતા. કાંઈ લઈને પ્રત્યક્ષપણે આપણને ખ્યાલ હોવા છતાં આ મિથ્યાત્વની મમતા મોહ એવી છે કે થોડા કાળમાં મમતા બધું મારું જાણે કાયમનું હતું ને કાયમ રહેવાનું છે એવી મમતા કરે છે. એની સામે કહે છે કે તું એકત્વ ભાવના કરજે. અને માં શ્રીમદજીએ સરસ એનો અર્થ કરીને દેખાડ્યું છે. એકત્વ ભાવનામાં શું છે કે એક રાજા હતો, એને કઈ દવા ગરમી લાગી એટલે ચંદન ઘસે ને. ચંદન ઘસતી વખતે રાણીઓ ચંદન ઘસતી તો શું થયું? કંગણ ઘણી હતી તો ઘસે તો શું થાય? એકબીજાને ભટકાય તો શું થતો? તો અવાજ થતો. રાજા કે આટલો બધો ઘોંઘાટ અવાજ શું થાય છે? તો પછી કે બધી કાઢીને એક જ રાખી, પછી કેટલો અવાજ થતો? આ એકત્વપણામાં સુખ છે. દ્રષ્ટાંત સરસ છે ને કે બધું વધુ બધું જ્યાં સંબંધો વૈદા ત્યાં રાગ દ્વેષ ની પ્રવૃત્તિ વધે છે. હું એકલો અસંગી આત્મા છું, એકલો જ મારા સ્વરૂપની. એટલે તો મુનિરાજ શું કરે છે? એકલા એકલા આત્માનું ધ્યાન કરીને પોતે પૂરા અસંગ થઈ જાય છે. તો અહીંયા એકત્વ ભાવનાની વાત કરે છે. અહીંયા ચિત્ર પણ દેખાયું છે એકત્વપણાનું. એકલો જન્મે છે, એકલો રહે છે, ને એકલો પાછો ચાલ્યો જવાનો છે. અન્વયાત, જેટલા શુભ કર્મ ના ફળ અને અશુભ કર્મ ના ફળ છે તે બધા આ જીવ એકલો જ ભોગવે છે. કોણ ભોગલે છે? પાપ કર્યું પણ કોઈ ન એમાં બચાવ કરી શકે? મેં ક્યાં મારા એકલા માટે કર્યું? કુટુંબ માટે કરીએ છીએ ને પાપ બધું, તે આપણને બચાવશે કે નહીં? પછી એનું ભાગીદારી પાર્ટનરશીપ નહીં કરે એમાં? જેના માટે કર્યું પછી આમાં આવે છે. ગુરુદેશી એક દ્રષ્ટાંત દેતા હતા, બે ભાઈ હતા, એમાં નાનો ભાઈ બહુ બીમાર રહેતો હતો. તો મોટો ભાઈ શું કરે? એને દવા લાવતો હતો, એ દવામાં બધું અભક્ષ ને બધું ભેગું નાખતો કે બારો ભાઈ જલ્દી સાજો થાય. ભાઈ પ્રત્યે કેટલો રાગ હતો, ઈંડા ને આ તે બધું આવીને ખવડાય કે મારો ભાઈ કેવો થઈ જાય, સાજો થાય. પછી તો કાંઈ બન્યું નહીં. તો મોટો ભાઈ પાપ કર્યું તો મરીને ક્યાં ગયો? નરકમાં. નાનો ભાઈ હતો, થોડાક શુભ ભાવ કર્યા તો કેવો બન્યો? પરમાધામી અસુરકુમાર નો દેવ બન્યો. તો નારકી ઓલો મોટો ભાઈ બન્યો તો એને આ મારવા આવે છે. મોટો ભાઈ તે વખતે શું કહે છે? મેં તો કોના માટે કર્યું તું? તારા માટે કર્યું તું. હવે તો મને બચાવ, મારતો નહીં મને. તો શું કહે છે? તે મેં ક્યાં તને કર્યું તું? તે તારા રાગને કારણે કર્યું. રાગના કારણે પાપ કર્યું છે તો તારે ફળ ભોગવવું જ પડશે. કોઈના માટે આપણે નથી કરતા. આપણે એમ સમજતા હોય કે હું મારા માટે નથી કરતો, પણ ઘરના માટે, તું તારા રાગ ને પોસવા માટે કરે. ફરજ છે કે રાગ છે? ફરજ હોય તો વગર પાપ અલ્પ પાપ થી પણ થઈ શકે છે. તીવ્ર રાગ છે. ઘણા તો બધા ઇન્ડસ્ટ્રિયાલિસ્ટ હોય, મોટી ફેક્ટરી બધી કરતા હોય. અમે ક્યાં અમારા માટે કમાઈએ છીએ? અમારે તો ઘણા છે, અમે તો આટલા બધા નોકરો અમારી ઉપર નભે છે, એના માટે કરીએ છીએ. આટલું તો અભિમાન છે. એના માટે કરે છે કે તારા પૈસા કમાવાના માટે, મમતાને કારણે કરે. તો જીવ એકલો જ જે કઈ પુણ્ય પાપ ના ફળ આવે છે, જેવા ભાવ કરે છે એનું ફળ પોતે એકલો ભોગવે છે. કોના માટે કર્યું એમ નથી, કોણે કર્યું, પોતે કરે છે ને પોતે એકલો એને ભોગવે છે. એના માટે બીજું બાર માં અન્ય માં દ્રષ્ટાંત આવે છે ને. આ વાલ્મીકી હતા ને પેલા, કેવા હતા? વાલ્યો લૂંટારો કેતા ને. એની માટે કથા આવે, જે હોય સાચી ખોટી આપણે એના ઉપરથી સમજવાનું. એક વાર જંગલમાં બધાને લૂંટી લેતો, તેમાં એક વાર શું ભાઈ નું સાધુઓની એક ટોળી આવી, એને પણ ઉભા રાખીને આ લૂંટવા જતો હતો. ઓલા લોકો શું કીધું, ભાઈ તારે જે જોતું હોય તું તારે લઈ જ, પણ એક વાત કરે કે આ તું કોને માટે કરે. તેણે શું કર્યું કે આ મારા બધા કુટુંબ પરિવાર છે, એના માટે હું તો કરું છું. તો પછી બીજો પ્રશ્ન પૂછ્યો, તું એના માટે કરે આ પાપ, તે પાપ ભોગવવા માટે આવશે કે નહીં? તો કે આવવા જ જોઈએ ને, એના માટે કરું છું. તે કે એમ નહીં, તું પૂછી આવ પેલા. તે કે તમે આમ કરીને ભાગી જાઓ. ઠીક ને, અમને તું તારા અહીંયા બાંધી દે ગમે. જે વાત પછી ઘરે જઈને પૂછવા જાય તો શું કે છે કે અમે તે જે કર્યા એ ભોગવે, અમે શું કામ ભોગવીએ એમાં. એ જવાબ મળે છે પછી એનું આખું મન ફરી જાય છે. પછી વાલ્મીકી રામાયણ લખે છે. જે વાત છે, તો આપણે તો આપણા ઉપર આપણે આપણા રાગ ને કારણે આ પાપ કરીએ છીએ. એમાં પછી કોઈ એમાં ભગવા સાથે આવશે એવું નથી. જીવ જેટલા શુભ કર્મ ના ફળ ને અશુભ કર્મ ના ફળ છે તે બધા આ જીવ એકલો જ ભોગવે છે. એનું ફળ જે એકલો કરે છે તો એકલો જ ભોગવશે. એમાં કોઈ સહાયક મદદ પાર્ટનર એમાં કોઈ બનવાના નથી. સુખ મેં સબ સાથી, દુઃખ મેં ન કોઈ. જ્યાં અનુકૂળતા હોય, પૈસા હોય તો બધા ચોટવા આવે. જેમ કે ને મધ માખી હોય, મધ હોય તો બધા ચોટવા આવે છે. જ્યાં ઓછું થઈ જાય તો પછી બધા એક પછી એક મોઢું ફેરવવા માંડે છે. આવું આ સંસારમાં એને ચેતવા જેવું છે. ફરજ છે તો ફરજમાં એ પ્રકારની મર્યાદામાં હોય. મર્યાદાની બહાર રાગ હોઈ શકે નહીં. તો આ જીવ એકલો જ ભોગવે છે. પુત્ર સ્ત્રી સાથીદાર થતા નથી. કોઈ એમાં પાપમાં ભાગીદાર થવા આવવાના નથી. આ બધા પોતાની મતલબના સગા છે. સ્વાર્થની દુનિયા છે. બોલીએ છીએ તો ઘણા પાછા એવી ને એવો રાગ કરતા રહીએ છે. અને નિયમસારમાં તો પદ્મવલ દારીદેવે એક સરસ આધાર આપ્યો છે કે આ બધું શું છે, ધૂતારાની ટોળી તને મળી છે. એ બધાનો વાંક છે ને, તો રાગનો વાંક છે. એ તો આરોપ આપવામાં આવે કે આ બધા ધૂતારા. ખરેખર એનો દોષ નથી. દોષ તો આપણે રાગ કરી, રાગનો દોષ છે. પણ ઉપચારથી આ તને ઠગવા માટે ધૂતારાની ટોળી મળી છે. તને રાગમાં લપેટાઈ લેશે, લલચાવીને તારું અહિત કરવા માટે આ જાણે ધૂતારાની ટોળી મળી છે. એમ અહીંયા કહે છે કે આ તું એકલો છો. તારા કરેલા કર્મનું, તારા કરેલા શુભાશુભ ભાવનું તું એકલો જ ફળ ભોગવવાનો છે. એમાં કોઈ બીજા સંબંધમાં હોય એ આવવાના નથી. બધા સ્વાર્થની દુનિયા છે. એમ કરીને જગતથી વૈરાગ્ય કરવા જેવું. કોઈના પ્રત્યે તિરસ્કાર કરવા માટે નથી, પણ એ પ્રત્યેનો જે તીવ્ર રાગ હોય તેને મર્યાદામાં લાવી આત્માની રુચિ વૈરાગ્ય વધારવા જેવું છે. ભાવાર્થ, જીવને સદાય પોતાથી પોતાનું એકત્વ અને પરથી વિભક્તપણું છે. આવ્યું ને સમયસારમાં પણ, એકત્વ વિભક્ત આત્મા દર્શાવવું. એક વિભક્ત એ આત્મા તણા નિજ વિભવથી, દર્શાવતો કરજો પ્રમાણ ન દોષ ગ્રસ કલનાર. બીજું પણ 14મા ગાથામાં અબદ્ધ સ્પષ્ટ. આત્મા કેવો છે? પરથી બંધાયેલો ને સ્પર્શાયેલો નથી. જીવને સદાય પોતાથી પોતાનું એકત્વ છે. પોતે પોતાથી એક પણે છે અને બીજાથી વિભક્ત એટલે જુદા પણે છે. આત્મા સદાય પોતાના અનંત ગુણોથી એક પણે છે, શરીર આદિ પર પદાર્થથી જુદા પણે છે. તેથી જ પોતે જ પોતાનું હિત અથવા અહિત કરી શકે છે. ભલું કરું તો હું મારું, ખરાબ કરું તો પણ હું મારું જ કરું છું. પરનું કાંઈ કરી શકતો નથી. સવાલ આવ્યો તો પરદ્રવ્યનો તો કરતા કદી પણ નથી. પોતાના ભાવનો કદાચિત કરતા હો, પણ પરભાવનો તો કદી પણ કરતા નથી. પોતાના શુભ અશુભ ભાવને કરે, કા સમ્યક દર્શનના ચારિત્ર ભાવને કરે, પણ પરનું તો કાંઈ કરી શકતો નથી. માટે જીવ જે કાંઈ શુભ કે અશુભ ભાવ કરે છે તેનું ફળ એટલે આકૃતા પોતે જ એકલો ભોગવે છે. પોતે જ એકલો શુભાશુભ ભાવ કરે છે, પોતે જ એકલો તેનું ફળ આકૃતા પોતે એકલો જ ભોગવે છે. તેમાં કોઈ અન્ય બીજા સ્ત્રી પુત્ર મિત્ર વગેરે ભાગીદાર થઈ શકતા નથી. આ ક્યારે પાર્ટનરશિપ આમાં થતી નથી. પોતે એકલો કરે ને એકલો ભોગવે છે. કોઈ સાથે કોણ જાય છે? આ એક સમય, આ થોડા ભવ, એક ભવ પૂરતો થોડા વખતનો એ પરિચય, અને પછી આ ભવ પૂરો થતા બધા પોતપોતાના ભાવ લઈને ચાલે છે. એક જ થાળીમાં જમનારા પિતા પુત્ર હોય, એક મોક્ષમાં જાય ને એક નરકમાં જાય. સૈનિક રાજા હતા કે નહીં? તો કેવું શું થયું? પોતે નરકમાં ગયા અને પુત્ર હોય આરાધના કરીને મોક્ષે પણ ચાલુ છે. બે ભાઈઓ હોય, વાસુદેવ અને બળદેવ, શું થાય છે? બે માં બળદેવ મોક્ષમાં જાય છે, વાસુદેવ નરકમાં જાય છે. રામચંદ્રજી મોક્ષમાં ગયા, લક્ષ્મણજી નરકમાં. કોણ કોને બચાવી શકે છે? કહેવાય ને રામ લક્ષ્મણની જોડી બે વચ્ચેનો. છતાં દરેક પોતપોતાના ભાવ લઈને ચાલ્યા જાય છે. એક વિચારવા જેવું છે, જીવોના પરિણામ કેવા. રાવણ છે, સીતાજીને ઉપાડી જાય છે. પછી અત્યારના રાવણ મરીને ક્યાં જાય છે? અને સીતાજીને એમ આવે છે હવેના ભવમાં કે રાવણ પોતે તીર્થંકર થશે અને સીતાજી એમના ગણધર થશે. કેવા જીવોના પરિણામ બને છે કે પોતે રાવણ નરકમાંથી નીકળીને તીર્થંકર થવાનો, સીતાજી એમના ગણધર થશે, અને વચ્ચે ભવમાં પિતા પુત્રનો સંબંધ થવાનો. પિતા પુત્ર આટલા કેવા પરિણામો ચિત્ર વિચિત્ર થતા હોય છે. એ જ લક્ષ્મણજી પ્રત્યે માતા ને પુત્ર જેવો સંબંધ છે સીતાજીને. લક્ષ્મણજી અત્યારના ક્યાં છે? નરકમાં છે. સીતાજી એમને સમજાવવા, બોધ કરવા અને એમને લઈ જાય છે ઉપાડ લેવા માટે કે નરકમાંથી. શું કહે છે લક્ષ્મણજી? કે આ તમે મને બહાર લઈ જઈ શકશો નહીં, મારા કરેલા પરિણામનું ફળ હું નરકમાં જ ભોગવું છું. સંબોધવા જાય સીતાજી સ્વર્ગમાંથી. એટલો એમને પુત્ર તરીકે એટલી લક્ષ્મણજી ધ્યાન રાખતા ને વનવાસમાં, ને એમ પુત્ર જેવો પ્રેમ છે. મારા કરેલા ભાવનું હું ફળ ભોગવી, જેને કહે ને ગમે એટલી સગા આપણે બીમાર પડ્યા હોય, સગા સંબંધીને હમદર્દી. હમદર્દી એટલે શું? કઈ લાગ ગુજરાતીમાં હમદર્દી કહીએ ને, ફિલિંગ. ગમે એટલી લાગણી હોય, કોણ આપણું દુઃખ લઈ શકે? પથારીમાં મરણ પથારી આપણે પડ્યા હોય છે, પીડા થતી હોય છે, બધા ટગર ટગર જોઈ શકતા હોય છે. પૂજ્ય બેનસીના વચનામૃતમાં સરસ વર્ણન આપ્યું છે, પોતે મરણ પથારીએ પડ્યો છે, સગાવાલા સામે ટોળે વળીને ઉભા છે. સગાવાલા ટગર ટગર નગર એને જોવે છે કે એનું દુઃખ ઓછું થાય. પથારીમાં પડેલો સગાવાલાની સામે ટગર ટગર નજરે જોવે છે, મને કોઈ બચાવે. કોણ કોને બચાવી શકે? દરેકને એવી હોવા છતાં કોઈ કાંઈ કરી શકતું નથી. આવો સંસાર અસારપણામાં એકત્વપણું છે. કોઈ પોતાના દુઃખને લઈ જઈ શકે એવું કોઈ છે જ નહીં. પોતે કરે છે ને પોતે ભોગવે છે. લડાઈ ની બધું કર્યું ને, કોણ લડાઈ ની બધું કર્યું હોય એટલા માટે નરકમાં. હંમેશા નિયમ હોય, વાસુદેવ અને પ્રતિવાસુદેવ બે નરકમાં આવ્યા. સારા કામ ઉપરાંત બીજા પણ કર્યા, લડાઈ આદિ ના બધા ઘણા કર્યા. આમણે વધારે રામચંદ્રજીનું જે બહારમાં રામચંદ્રજીનું વધારે આવે. રામ રાવણને માનનાર લક્ષ્મણજી હતા, રામચંદ્રજી નહીં. કારણ કે વાસુદેવ પ્રતિ વાસુદેવને મારે એવું છે. આ તો બહારમાં એમ માને રામચંદ્રજીએ રાવણનો કર્યો ઘાત, એવું નથી લક્ષ્મણે કર્યું. તો અહીંયા તો કહે છે કે કોઈ સ્ત્રી પુત્ર મિત્ર વગેરે ભાગીદાર થઈ શકતા નથી, કેમ કે તે બધા પર પદાર્થો છે અને તે જીવાદી સર્વ પદાર્થ જીવને જ્ઞેય માત્ર છે. જે કોઈ પર પદાર્થો છે જીવને માટે કેવા છે? માત્ર જ્ઞેય છે. મારું સારું કરે એવા પણ નથી, મારું બગાડ કરે એવા પણ નથી. એ બધા માત્ર જાણવા યોગ્ય પર પદાર્થો છે. એમાં સારું ખરાબ મારાપણું માનવા જેવું નથી. તેથી તેઓ કોઈ પણ જીવના ખરેખર સગા સંબંધી છે જ નહીં. સાચું સગપણ તો સાધર્મીનું છે. તારે સગપણ લેવું હોય તો સાધર્મીનું લેજે. બહારના સગા સંબંધી તો રાગની વૃદ્ધિ કરાવશે, બહારના સંસારી સંબંધીઓ કેવું શું કરાવશે? રાગની વૃદ્ધિ. આવો મજા મોજ મજા કરો, ખાઓ પીઓ, શું પાપમાં નિમિત્ત કરાવવાના છે. અને સાધર્મીનો સંગ કેવો છે? વિતરાગતાની વૃદ્ધિ કરાવે, જ્ઞાનની વૃદ્ધિ કરાવે એવો સંગ હોય છે. સાધર્મી હોય છે તો પોતે પણ સ્વાધ્યાય કરાવે, સાથે આવીને પણ ચર્ચા વાર્તા કરાવે. સાધર્મીનો સંગ નિત્ય રાખવો. અને એના માટે તો કીધું છે ખાસ પૂજ્ય બેનશ્રીના વચનામૃતમાં, સંગ કરવો હોય તો અધિક ગુણીનો સંગ કરજે, અને ન મળે તો સમગુણીનો કરજે. પણ હીન ગુણીનો સંગ કરવા જાય તો તારા પરિણામ પણ ઢીલા પડી જશે. એટલે જ્યાં જ્યારે શક્ય હોય ત્યારે સાધર્મીનો સત્સંગ એને જરૂર કરવા યોગ્ય છે, જેથી એને પોતાને આગળ વધવાની પ્રેરણા મળે છે, પોતાને જ્ઞાન વૈરાગ્યનું એક નિમિત્ત બને છે. બાકી તો સગા સંબંધીમાં બધે જઈ તો શું મળવાનું છે? એ પણ રાગમાં મમતામાં પડ્યા છે. ને આપણને પણ એ જ પ્રકારની વાતો હોય છે. ખરેખર વિચાર કરીએ સગા સંબંધ કાંઈ ટોપિક ન હોય તો ગપ્પા મારે, જસ્ટ વી આર જસ્ટ કિલિંગ ધ ટાઈમ. ટાઈમ પાસ આવ્યા હોય થોડો અડધો કલાક તો બેસવું જોઈએ. કોઈ વાતનો સાર ન હોય તો પણ ગપ્પા મારીએ વગર પ્રયોજને પાપના નિમિત્ત બનીએ છીએ. એની કરતાં કોઈ સાધર્મીનો એકલું ન ગમે. એકલો તારેથી સ્વાધ્યાય થતો હોય તો સૌથી ઉત્તમ છે, ન થતો હોય તો સાધર્મીનો સંગ રાખીને સ્વાધ્યાયનું બળ વધારજે. તો તેઓ કોઈ પણ જીવના ખરેખર સગા સંબંધી છે જ નહીં, છતાં અજ્ઞાની જીવ તેને પોતાના માનીને દુઃખી થાય છે. કોઈ કોના સગા સંબંધી કોઈ છે જ નહીં. તારા સગા સંબંધી કોને કહેવાય ખરેખર? તો કે જે તને સુખ આપે એવા, તારા અનંત ગુણની નિર્મળ પર્યાય તને સુખ આપે છે. સગા સંબંધી કોને કે? આપણને દુઃખમાં ઉભા રહે, સુખ આપે. તો આપણા અનંત ગુણની નિર્મળ પર્યાય છે એ આપણને સુખ આપે, તો સાચા સગા સંબંધી તો અનંત ગુણો છે. સંસારમાં અને મોક્ષમાં આ જીવ એકલો છે એમ જાણી સમ્યક દ્રષ્ટિ જીવ નિઃશુદ્ધાત્મા સાથે જ પોતાનું સદા એકત્વ માની પોતાની નિશ્ચયપણતિ દ્વારા શુદ્ધ એકત્વની વૃદ્ધિ કરે છે, તે એકત્વ ભાવના છે. બહારનું એકત્વ નથી, પણ એકત્વ મારું મારા અનંત ગુણ સાથે છે. હું સંસારમાં હો કે મોક્ષમાં હો, બધે હું એકલો જ છે. નિયમસારમાં પણ એક ગાથા આવે, એકલો જીવ નિપજે એકલાનું મરણ બને, એકલો જ મોક્ષમાં અને રખડવા સંસારમાં પણ એકલો જ છે. કોઈ એની સાથે સહાય સંબંધી કોઈ આવનાર નથી. આમ જાણીને સમ્યક દ્રષ્ટિ જીવ પોતાના શુદ્ધાત્મા સાથે પોતાનું એકપણું માને. પર સાથે હું એકત્વ નથી, પર સાથે સંબંધ વાળો નથી, પણ હું મારા આત્મા સાથે સદા એકપણું છે એમ માનીને પોતે શુદ્ધ એકત્વની એકત્વપણાની વૃદ્ધિ કરે છે, તેનું નામ એકત્વ ભાવના કહેવામાં આવે છે. આ બધી ભાવના વૈરાગ્યને વધારવાની છે. અને વૈરાગ્ય ક્યારે વધશે? સાથે સમ્યક દર્શન સમ્યક જ્ઞાન પૂર્વક આવી ભાવનાનું ચિંતન કરે છે તો તેનો વૈરાગ્ય વધે છે. હવે પાંચમી અન્યત્વ ભાવના. જ जल पय जो जियतन मेला पे बिन बिन नहीं भेला तो प्रगट जुदे धन धामा क्यों है इक मिल सुतरामा। गाथानी जेम फोटा मा दृष्टांत आप्यो छे जेम एक कोई वासण मा दूध अने पाणी ई केवा होय छे भेगा छे पण छे तो जुदा एक जग्याए छे एक जग्याए होवा छता बे जुदे जुदा छे पाणी पाणी रूपे छे दूध दूध रूपे एक जग्याए भेगा देखाय छे पण हमणा एमा लींबू नु एक टीपू नाखो तो शुं थई जाय छे दूध फाटी जता दूध नु कोकळुं थाय छे ने पाणी छूटू पड़े गरम करो छो तो पाणी उड़ी जाय छे ने दूध मावा तरीके रही जाए। एम अहीं दृष्टांत आपीने कहे छे फोटामां पण ए रीते देखाड़े छे। अन्वयार्थ जीव अने शरीर पाणी अने दूधनी जेम मळेला छे मळेला छे एटले एक जग्याए छे अने समयसारमां पण दृष्टांत आपे छे क्षीर नीरनी जेम तो पण भेगा एकरूप नथी एक जग्याए होवा छतां बे एकरूप नथी बन्ने जुदे जुदा छे अन्यत्व छे अन्य अन्य पणू छे शरीर साथे राग साथे कर्म साथे ई जो जुदा छे तो आ बधा जुदा देखाता मकान पैसा आदि तो जुदा छे जे सौथी नजीकनो 24 कलाक नजीक छे एवुं शरीर पण जो जुदू छे तो आ प्रत्यक्ष बधा जुदा देखाता पदार्थो तो जुदा छे ज अन्य छे एम मानीने तेनाथी ममता घटाडवी मोह घटाडवो તે અન્યત્વ ભાવના છે તો જીવ અને શરીર દૂધ ને પાણીની જેમ મળેલા છે તો પણ એકરૂપ તો નથી જુદે જુદા છે જુદા જુદા ભિન્ન ભિન્ન છે દૂધ ને પાણીની જેમ જ છે હર એક જગ્યાએ રહેલા છે બાકી તો બંને જુદા જ છે ઘઉં ને છોતરાની જેમ છે સોનું પથ્થર ખાણમાં ઘણા દ્રષ્ટાંતો મળી શકે છે કોઈ પણ વસ્તુ હોય છે એનું ફોતરું હોય અને એના માટે ગુરુદેવજી તો બહુ સરસ દ્રષ્ટાંત આપતા શેનો આપતા નારિયેળનો જોયો સાંભળ્યો છે ને બધા એ તો નારિયેળમાં શું હોય છે છોતલા બહુ સાંભળ્યું છે ને પણ શું થાય એકે વાર એવું કર્યું નથી ધોળો શુદ્ધ સફેદ નારિયેળનો ગોળો કોઈ દી હાથમાં નેળવો નથી તો નારિયેળમાં શું હોય છે કે ઉપરના છોલા છાલા હોય છે પછી કાચલી હોય છે પછી લાલ છાલ હોય છે અને અંદરમાં ધોળો અને મીઠો બે વાત છે એમાં સફેદ અને મીઠો જે એને ખરેખર નારિયેળ કહેવામાં આવે છે ટોપરા પાક કરે ત્યારે શું શું કાઢી નાખે કેમ આપણે ખાધું હોય તો આપણને ખબર હોય ને કે લાલ છાલ પણ કાઢે કારણ કે એને શું છે કે આ પણ સાચું ટોપરું એમ આ શરીર શું છે નો કર્મ એ કેવા છે છાલા જેવા મોટા છાલા જેવા છે આઠ કર્મો છે એ કેવા છે કાચલી જેવા છે અને પુન પાપ ના શુભાશુભ ભાવ કેવા છે લાલ છાલ જેવા છે એ પણ આત્માનું સાચું સ્વરૂપ નથી એનાથી જુદો ટોપરું કેવું હતું સફેદ એની જેમ આત્મા કેવો શુદ્ધ ટોપરું સફેદ છે તો આત્મા કેવો છે શુદ્ધ છે ટોપરું મીઠું છે તો આત્મા આનંદમય છે ઓલું સફેદ છે તો આત્મા એની જેવો શુદ્ધ છે ટોપરું મીઠું છે તો આત્મા આનંદમય છે જુદે જુદા છે એક જગ્યાએ હોવા છતાં કહેવાય તો એમ જ આ નારિયેળ આપો તો શું આપશે આપણને તો બધું ખાવા મળશે ને નારિયેળ ખાવું છે તો નારિયેળ લઈ આવ્યા અને નારિયેળ તો ખાવું છે ને તો ખાવા માંડશું એમ આ એક શરીરનો સંબંધ હોવાથી ઉપચારથી કહેવાય મનુષ્ય તે જીવ પચેન્દ્રી તે જીવ કહેવામાં આવે છે પણ જીવ તો કેવો છે તે બધાથી જુદો શુદ્ધ અને આનંદમય છે જ્ઞાનમય તે આત્મા છે ના ક્ષેત્ર આકાશની અપેક્ષા એક ક્ષેત્ર આવગા સંબંધ કહેવાય આ આત્મા અને શરીરની જગ્યા એક ક્ષેત્ર આવગા સંબંધ કહેવાય પડ છે, છતાં પણ એ દૂધમાં એક સમજાવવા માટે તો કેવા માટે એક જ જગ્યાએ બે વસ્તુ છે, એમ અહીંયા આકાશના એક જ ક્ષેત્રમાં બે વસ્તુ છે, જ્યાં જીવના પ્રદેશ ત્યાં જ નજીકમાં શરીરના પ્રદેશો છે, કારણ કે આ આંગળી છે તો અહીંયા આખે બધે પ્રદેશો તો છે જ ને, એટલા માટે એકમેક મળે. ના, એકમેક નથી, એ આપણને એટલે તો કે છે જે હોય અત્યારના ફટકડી નાખતા તો પ્રત્યક્ષ જુદા પડે છે, પણ અત્યારના પણ જુદા છે, એક જગ્યાએ છે, એક જગ્યાએ હોવા છતાં જુદા છે, મળેલા છે. એમ નથી, આપણે કહેવાનો અહીંયા કહેવાનો એક હેતુ શું છે કે એક જ તપેલામાં એક જ વાસણમાં દૂધ ને પાણી, એટલે આ કેવી રીતે દ્રષ્ટાંત મેળવ્યું છે, એકમાં પાણી નાખે છે ને એકમાં દૂધ, એટલે બે દેખાડ્યું છે. દેખાડ્યું છે દ્રષ્ટાંત કેવી રીતે, તપેલીની અંદર દૂધ પણ નાખે છે ને પાણી પણ. તપેલામાં આપણને શું દેખાય છે, એક જેવા દેખાય, પણ ખરેખર બે કેવા છે, જુદા બે વસ્તુ મળેલી છે. એમ અહીંયા આત્મા ને શરીર કેવા છે, એક જગ્યાએ મળેલા દેખાય છે, પણ છે તો બંને જુદા છે, એ રીતે દ્રષ્ટાંત દેખાડું. એટલે આ તો એક સમજાવવા માટે, નારિયેળને દાખલો તો દાખલા તરીકે સમજવા માટે છે. અને ચાલો જે હોય આપણે દ્રષ્ટાંત ઉપરથી ભાવ સમજવાનો છે. દ્રષ્ટાંત એવા લક્ષ્મી, મકાન, પુત્ર અને સ્ત્રી વગેરે મળીને એ કેમ હોઈ શકે પ્રશ્ન કરે છે. શરીર પણ તારાથી જો જુદું છે તો પ્રત્યક્ષ જે જુદા દેખાય છે, પૈસા છે કે મકાન છે કે પુત્ર છે, એ બધા તો એનાથી સહિત તું એક કેવી રીતે હો, એ તો બધા આવે ને જાય પ્રત્યક્ષપણે જુદા દેખાય છે, તો એનાથી તું કેવો છો, અન્ય છો, જુદો છો, એનાથી ભિન્ન છો, તેનું નામ અન્યત્વ ભાવના કહેવામાં આવે છે. અસ્તિ નાસ્તિ કરી એક અને અન્યત્વ, હું મારા સ્વરૂપથી એક છું અને બીજાથી અન્ય છું, બીજાથી જુદો છું અને મારા આત્માથી હું એક પણ છે, એવી રીતે અસ્તિ નાસ્તિથી બે ભાવના કરી, એનો ભાવાર્થ. જેમ દૂધ અને પાણી એક આકાશ ક્ષેત્રે મળેલા છે, દૂધ ને પાણી કેવા છે, એક આકાશના ક્ષેત્રે છે, ભલે એક રૂપે દેખાય છે પણ છતાં એક રૂપે નથી, એક જેવા દેખાય છે પણ એક નથી, એમ શરીર ને આત્મા એક જેવા દેખાય છે પણ એક છે નહીં, બેયનું આકાશના ક્ષેત્ર એક છે, બાકી પોતાનું સ્વક્ષેત્ર જુદું છે. એક આકાશ ક્ષેત્રે મળેલા છે, પરંતુ પોત પોતાના ગુણ વગેરેની અપેક્ષાએ બંને તદ્દન જુદે જુદા છે, જુદા જુદા છે. આપણે આવ્યો તો ને અત્યંત અભાવ, બે વચ્ચે કયો અભાવ છે, અત્યંત એટલે પૂરેપૂરા ટોટલી જુદે જુદા છે. તો આકાશના ક્ષેત્રે દૂધ ને પાણી જેમ એક દેખાય છે છતાં જુદા છે, તેમ શરીર અને આત્મા પણ જુદે જુદા છે. પાણીનો ગુણ જુદો છે, દૂધનો ગુણ જુદો છે, બે ભલે એક સાથે દેખાય છે પણ દૂધનો ગુણ માવા જેવો છે, પાણીનો તો ગરમ કરતા ઉડી જાય. પોતપોતાના ગુણ વગેરેની અપેક્ષાએ બંને એટલે દૂધ ને પાણી જુદા છે, તેમ આ જીવ અને શરીર પણ મળેલા દેખાય છે. શબ્દ શું વાપરો છે, દેખાય છે, છે નહીં. આપણને સ્થૂળપણે અજ્ઞાનપણે જીવ અને શરીર કેવા દેખાય છે, એક દેખાય છે, તો પણ તે બંને પોતપોતાના સ્વરૂપાદિની અપેક્ષાએ સ્વદ્રવ્ય ક્ષેત્રકાળ ભાવથી તદ્દન જુદા જુદા છે. જીવનું દ્રવ્ય જુદું, પૂતગલ શરીરનું પૂતગલ દ્રવ્ય જુદું, બેનું ક્ષેત્ર જુદું, બેની કાળ પર્યાય જુદા અને બેના ગુણ જુદા. શરીરને આત્મા એક જેવા મળેલા ભેગા દેખાય છે, તો પણ એ બંનેનું સ્વરૂપ, બંનેનું દ્રવ્ય ક્ષેત્ર કાળભાવ તદ્દન જુદા જુદા છે, કદી એક થતા નથી, માને તો પણ એક ક્યારે પણ થઈ શકે એમ નથી. અને જીવ અને શરીર પણ જ્યાં જુદા જુદા છે, તો તો પછી પ્રગટ જુદા દેખાતા એવા ધન મકાન બાગ બગીચા પુત્ર પુત્રી સ્ત્રી ગાડી મોટર જેટલા લેવા હોય વગેરેમાં જેટલા હોય લઈ લેવા. દૂધ અને પાણી જો પ્રત્યક્ષ જુદા છે તો પછી તપેલું ને દૂધ તો જુદા છે, જેમાં શું પ્રશ્ન હોય? જે એક જેવા દેખાતા દૂધ ને પાણી પણ જો જુદા છે તો જે વાસણ હોય એનાથી તો જુદું હોય. જેમ અહીંયા કે છે શરીર ને આત્મા, શરીર ને જીવ જો જુદા છે, બે નું સ્વરૂપ જુદું છે, તો આ પ્રત્યક્ષ જુદા દેખાતા એવા ધન મકાન કે બાગ બગીચા એ બધું તો જુદું છે જ, વગેરે પોતાની સાથે એક કેવી રીતે હોય? એટલે કે પુત્ર સ્ત્રી વગેરે કોઈ પણ વસ્તુ પોતાની નથી. પોતાની કેમ? મકાન તો રજીસ્ટર છે ને આપણા નામે, કાર આપણા નામે રજીસ્ટર હોય છે કે નહીં? બધું આપણા નામે, મારી એસેટ્સ આટલી છે બધી, કે નામ તારું છે એનું નામ કોઈ કે ને મારા નામે, પણ તારું નામ શું છે? જીવ એવું નામ પણ જીવને નથી ખરેખર, તો એ તો ઓળખાવા માટે એક શબ્દ દીધો છે. બાકી જીવમાં ક્યાં લખો જીવ એવું નામ કે? એ તો એક ઓળખાવા માટે શબ્દ આપવામાં આવ્યો છે. બાકી જીવને જીવ એવું નામ પણ વ્યવહારથી નામ નહીં એને નામ આપવામાં આવે છે. તો અહીંયા જીવને જીવ એવો શબ્દ લાગુ ન પડે તો આ બીજા પૂતગલ તો એને હોય એ વાત તો ક્યાંય છે નહીં. શબ્દ જ પૂતગલ છે, એટલા માટે જ વ્યવહાર કીધો છે ને. આ એમ સર્વ પર પદાર્થો પોતાનાથી ભિન્ન જાણી સ્વસન્મુખતા પૂર્વક, જો આ એનું ટોટલ આવવું જોઈએ. દરેક ભાવનાનું ટોટલ શું આવવું જોઈએ? કે આવવું જાણીને સ્વસન્મુખતા એને થવી જોઈએ. એમ બધાય પર પદાર્થો પોતાનાથી ભિન્ન છે એમ જાણી સ્વસન્મુખતા પૂર્વક સમ્યક દ્રષ્ટિ જીવ વિતરાગતાની વૃદ્ધિ કરે છે, તેનું નામ અન્યત્વ ભાવના છે. એક એક ભાવના શેના માટે છે? વિતરાગતાની વૃદ્ધિ કરવા માટે છે. એક એક ભાવના સમજી જાણીને સ્વસન્મુખ થવું અને એને વિતરાગતા પ્રગટ કરવી. હવે અશુચિ ભાવના. પલ્લ રુધિર રાધ મલ થેલી કે કસવ સાદિતે મેલી નવ દ્વાર બહે ઘિન કારી અસ દેહ કરે કિમિયારી. દેખાડ્યું છે અશુચિ ભાવના, દેખાડ્યું છે. એક્સરે માં જોઈએ તો કેવો ફોટો એનો દેખાતો હશે. શરીર એવું થઈ જાય છે એને જોતા પણ ઘૃણા ઉપજે એવું આ શરીર છે. આ તો એક ઉપર ચામડી મઢાવી દીધી છે, બહુ કચરો ભર્યો એના ઉપર કાર્પેટ ઢાંકી દે એટલે કચરો શુદ્ધ થઈ જતો હશે ને, પણ દેખાય નહીં તો વાંધો નહીં. એમાં શું છે? મલિનતાથી અશુચિતાથી અપવિત્ર વસ્તુથી આખું શરીર ભરેલું છે, એને આ ખાલી ઉપર ચામડી ઢાંકી દીધી છે, બાકી અંદર તો અશુચિ પણ પડ્યું છે. ગુરદેશી કે ને થૂંકવાય ઉભો ન રહે, એક ખાલી ચામડી ઉપર કાઢે અને એમાં શું જોવાનું મળવાનું છે ને? લોહી પરુ ને હાડકા ને ચામડા માંસ સિવાય બીજું એમાં શું ભર્યું છે? વિસ્ટાનું કારખાનું, બહારના કારખાના તો કેવા છે, તમે રો મટીરિયલ નાખો ને બહારમાં શું મળે? ફિનિશ પ્રોડક્શન મળે ને, આ કેવું એનાથી ઊંધું છે. અને છતાં એની મમતા એને છૂટતી નથી, અશુચિથી ભરેલું છે. અને એના નવ દ્વાર, આ બે આંખ ને બે કાન જે છે ને દ્વાર, એનાથી બધું શું વહે છે? બધું અશુચિ ગંદકી બધી વહે છે, એવું આ શરીર ભરેલું છે. છતાં એના પ્રત્યે મમતા એને રહે છે. અનવ્યાસ, જે માંસ લોહી પરુ અને વિષ્ઠાની કોથળી છે, થેલી છે, આ શેની કોથળી છે? આ માંસની લોહીની, પરુ પરુ એટલે ખબર, પસ પસ અને વિષ્ઠાની કોથળી છે. હાડકા ચરબી વગેરેથી અપવિત્ર છે. સર્જન ડોક્ટર હોય એને બધાને વધારે ખ્યાલ હશે ને, ઓપરેશન કરે શું દેખાતું હશે અંદર? સારું દેખાતું હશે બધું, કે અંદર બધું એવું ભરેલું છે જોવા પણ. આપણે સામાન્ય રીતે એને અડીને પણ હાથ ધોઈ અશુચિ છે બધું અંદર, એવું ભરેલું શરીર છે અને છતાં એના પ્રત્યે મમતા પેદા કરે છે. જે કાયમ રહેવાનું નથી, કાયમ અપવિત્રતાથી ભરેલું છે એની મમતા કરે છે. અને આત્મા કેવો છે? અત્યંત સૂચિ છે. અહીંયા તો શુભાશુભ ભાવને પણ અપવિત્ર કીધા છે. આ શરીર તો ક્યાંય દૂર રહ્યું, શુભાશુભ ભાવ પણ અશુચિ અપવિત્ર મલિન છે. એક ભગવાન આત્મા જ અત્યંત સૂચિ પવિત્ર છે. જી સકે શ્રંગારો મેરા ય મંગા જીવન ઘુલ જાતા, અત્યંત અશુચિ જડકાયા સે ઇસ ચેતન કા કૈસા નાતા. આવા અશુચિથી ભરેલા શરીરને આપણે શું કરીએ છે? શણગારીએ છે. મળદાને શણગારવા જેવી મૂર્ખતા કરીએ છે. જે અપવિત્ર સ્વભાવથી કોલસો હોય એ સ્વભાવથી જ કાળો છે, અને કેટલી વાર સાબુ લગાડે સફેદ થઈ જાય. એમ આ શું છે? સ્વભાવથી જ અપવિત્ર છે. એને સાફ કરવા માટે કેટલું મહેનત કરીએ. એની સવારના કર્યું સાંજ પડે અપવિત્ર થઈ જાય છે. આવી મૂર્ખામી કરીએ છીએ. અને જે પવિત્ર આત્મા છે એ તરફ તો ક્યારેય નજર કરતા નથી. કૃત્રિમતા કરીએ છીએ. અપવિત્રને પવિત્ર કરવા કેટલી કૃત્રિમતા કરીએ છીએ. આમાં તો ધંધો ન ચાલે ને, કોસ્મેટિક્સનો બધો. અપવિત્ર વસ્તુને પવિત્ર કરવાની આ મમતા કરીએ છીએ. પોતાને પૂછી જવું કે પોતાને ખ્યાલ આવી શકે છે કે આવું અપવિત્ર શરીર હોવા છતાં મોહ મને કેમ થયો? એ પોતે વિચારી લે કે આ શું મોહે, મોહ રાજા કેવું કઈક મેસમેરિઝમ કરી નાખે છે આપણા ઉપર, હિપ્નોટાઇઝ કરી નાખે છે આપણને, કે આ શરીર અપવિત્ર હોવા છતાં ચોવીસે કલાક એની પાછળ મમતામાં પડ્યો રહે છે. અજ્ઞાન એ કેવું છે? અજ્ઞાનતાને કારણે એવો મોહ છે કે સાચી વસ્તુ જોવા આપે જ નહીં. અને સાચી જો વસ્તુ દેખાય તો એને અજ્ઞાન શું કામ કહીએ? અજ્ઞાન કોને કે જેવું છે તેવું આપણને જોવા ન મળે એટલે તો અજ્ઞાનતા કીધી છે. તો અહીંયા આવી ભાવનાથી આપણે વિચારવાનું. અને આ તો દરેકને પોતાને અનુભવ કે શરીર શેનું બનેલું છે તો પોતાને ખ્યાલ હોય છે. ગુરુદેવજી તો કહેતા હતા એમાં તો છે જ ને પરફ્યુમ અત્તર ને, એમાં તો ત્રસ જીવોની, અસંખ્ય જીવોની એમાં હિંસા થાય છે. એવું તો ન જ હોવું જોઈએ. બધું એ શરીર જ એવું અપવિત્ર છે કે પોતે તો અપવિત્ર છે, એના સંગમાં બીજી વસ્તુ પણ અપવિત્ર થઈ જવાની છે. બનારસી દાસજીએ તો કીધું ને, શરીરમાં જે મમતા કરે છે ખરેખર માંસ ભક્ષણ કરે છે. શરીર શેનું બનેલું છે? માંસના હાડકા. એમાં મમતા છે એનો અર્થ જ ખરેખર માંસ ભક્ષણ છે. અને ગુરુદેવજી ટેપમાં તો શું કીધું, જેવી રીતે સ્મશાનમાં કોઈ મળદું હોય બે ત્રણ દી રે તો શું થઈ જાય છે? લાઠીમાં એક બેન ની વાત કહેતા હતા, નાની ઉંમર હતી અને ત્યારે શું નીકળ્યા હતા? શીતળા, ચિકન પોક્સ, કેમ સ્મોલ પોક્સ, સ્મોલ પોક્સ. એ એવા થઈ ગયા કે એમાં દાણે દાણે ઈયળો પડી હતી. આ બાજુ ફેરવે તો ઢગલા ઈયળ ને આ બાજુ. એવું કોને થયું હતું? બધાને. આપણને પણ એવા અવતાર અનંત વાર કરી ચુક્યા છે. શરીરની મમતામાં શરીર જ વેળા કરવાનું છે. આ એક પછી એક બહુ સુકામ થયા કરે છે. શરીરની મમતા રાખી તો શરીર તારો સંગ કોઈ દી છોડશે ને. એક ભાવ પછી બીજા ભાવમાં શરીર તને મેળા જ કરવાનું છે. તો કે છે કે આ હાડકા ને ચરબી વગેરેથી અપવિત્ર છે. અને જેમાં ઘૃણા એટલે જ્ઞાની ઉત્પન્ન કરાવવા વાળા નવ દરવાજા વહે છે. એમાંથી ખરાબ વસ્તુ વહે એવા તો નવ દરવાજા, ડોર્સ, નવ ડોર્સ છે. ઘૃણા ગ્લાની ઉત્પન્ન કરવા વાળા નવ દરવાજા વહે છે. એવા શરીરમાં પ્રેમ એટલે રાગ કેમ કરાય? પૂછે છે, આવા શરીર પ્રત્યે તને પ્રેમ થયો કે જે અશુચિથી ભરેલું છે, જે ગંધાય ઉઠે એવું છે, જેની પરસેવોને આદિ એવા પુન તો તારા નથી કે તીર્થંકરની જેમ હોય કોઈ દી પરસેવો જ ન થાય, આહાર હોય પણ ન્યાર ન હોય. એવી દશા તો કોઈ દી કરીને નહીં. એવી કદાચ હોય તો શું છે, પરમ ઉદારિક શરીર, શરીર તો શરીર જળ પૂતગલ છે, એમાં ક્યાંય સારાપણું નથી, અને છતાં એના તું પ્રેમ કરે છે. અહીંયા કે આશ્ચર્ય થાય છે. આ રીતે અશુચિ ભાવના, શરીર અત્યંત અશુચિ છે, એની સામે હું ભગવાન આત્મા અત્યંત પવિત્ર શુચિ છું, એમ એણે વિતરાગતાની વૃદ્ધિ કરવી જોઈએ. એનો ભાવાર્થ લેશું.